તારીખ 2/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 10
લાગે એવું નથી કોઈનો કોઈ સંબંધ નો
એની મર્યાદા જ્ઞાન વિશે સુધી જ છે
ખરે ખતમ થઈ ગઈ વાત
સુધી
પૂરું થઈ ગયું ત્યાંથી આગળ પહોંચે જ નથી કોઈ અસર જ ના આવે જ્ઞાન સામાન્યમાં જ્ઞેયની અસર જ્ઞાન વિશે સુધી જ આવી શકે છે જ્ઞાન સામાન્યમાં આવી શકે અને જ્ઞાનીઓ ને જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ હોવાથી અને જ્ઞાન વિશેષ નો તિરોભાવ હોવાથી 15મી ગાથા અનુસાર જ્ઞાની ને રાગ નથી ને જ્ઞાની ને કઈ લેવા દેવા નથી જાઓ બધો સંબંધ કાપીને બેઠા છે મુજે તો સાતા મેં દુઃખ નહીં લગતા હૈ और असरता में दुख से छूटने का भाव रहता है और ऐसा समझ में आता है कि ज्ञानी महात्मा इस दुख को कोई अन्य प्रकार से कहते हैं सो वो किस प्रकार से प्रसन्न है प्रसन्न से સાતામાં દુઃખ નથી લાગતું પણ અસાતામાં દુઃખ લાગે છે અને જ્ઞાની કંઈક દુઃખને કોઈ અન્ય પ્રકારે કહે છે જ્ઞાની તો આકુલતાને દુઃખ કહે છે અસાતાને દુઃખ નથી કહેતા પણ આકુલતાને દુઃખ કહે છે અને જેટલી આકુલતા એટલું દુઃખ છે મંદ આકુલતા હોય તો મંદ દુઃખ છે તીવ્ર આકુલતા હોય તો તીવ્ર દુઃખ છે સાતામાં સુખની કલ્પના છે પણ સાતા શરીરની છે એ શરીર નો આશ્રય એટલે પરાશ્રય છે પરાશ્રય પરાધીનતા જે કયો એમાં આકુલતા હોય છે પછી મંદ હોય તો સાતા લાગે છે તીવ્ર હોય તો અસાતા લાગે છે આકુલતા એટલું દુઃખ છે દુઃખ ને આકુલતાના લક્ષણ થી જોવું જોઈએ આકુલતા લક્ષણ દુઃખ નિરાકુલતા લક્ષણ સુખ આમ સુખ દુઃખ વ્યાખ્યા એવી છે વિષય સુખ દુઃખ છે એ અનુભવ નો છે સુખ અને દુઃખ નો જે વિષય છે એ અનુભવ નો વિષય છે એટલે સુખ દુઃખ ને અનુભવ થી સમજવો અનુભવ ના અવલોકન થી સમજવું એ સૌથી સારી સુખ દુઃખ ને સમજવાની પદ્ધતિ છે ખાવાની ચીજ સ્વાદ વગર ન સમજાય એમ સુખ દુઃખ અનુભવ વગર ન સમજાય વાતોથી ન સમજાય કે વાંચવા લખવાથી ન સમજાય સાંભળવાથી ચીજ જ અનુભવની છે એટલે અનુભવને તપાસ કર્યો અનુભવનું અવલોકન કર્યું તો સુખ દુઃખ ને સમજી શકાય અને સુખ દુઃખ છે એ પ્રયોજનનો વિષય છે જીવ માત્રનો પોતાનો પણ એ વિષય છે અને પ્રયોજનનો વિષય છે અને કોઈ પણ જીવનો એ પ્રયોજનનો વિષય છે પ્રયોજનનો વિષય હોવાથી જરા વધારે એનું મહત્વ આપીને સમજવાની મૂલ્યાંકનમાં તો એવું છે કે વિપરીત મૂલ્યાંકન તો ઊભું છે ને ચાલુ જ છે જગતમાં જે જે વસ્તુઓ જે જે વાતો જે જે પ્રસંગો નું મહત્વ છે એનું મહત્વ તો આવેલું જ છે અને રહેલું જ છે જીવ, પણ એ મહત્વમાં ક્યાં ફેર પડે? એ મૂલ્યાંકન તો થયેલું જ છે. જયારે આત્મામાં છે અથવા તો આ માર્ગમાં કેટલો લાભ ને કેટલું નુકસાન, નુકસાન નો અભાવ કેટલો, લાભ નો સદભાવ કેટલો, એનું યથાર્થ મૂલ્યાંકન થાય ત્યારે જ મૂલ્યાંકનમાં ફેર પડે. નહીં તો રોલું તો ચાલુ જ છે અને એનું મૂલ્યાંકન થયેલું હોવાથી ઝુકાવી બાજુ ન રહ્યા કરે, ઝુકાવ ન કરે, વલણ ન કરે. એટલે સૌથી પહેલા યથાર્થ મૂલ્યાંકન થવું જોઈએ કે આની કિંમત કેટલી. મોક્ષની ભૂમિકામાં મૂલ્યાંકન એક મહત્વનો સ્તર છે, સ્ટેજ છે. જ્યાં સુધી જેટલી કિંમત આ માર્ગની આ વિષયની છે એટલી જ્યાં સુધી ન મૂલ્યાંકનમાં આવે ત્યાં સુધી આ વિષયમાં જે રીતે પ્રગતિ થવી જોઈએ કે વિકાસ થવો જોઈએ એ બની શકતો નથી. પ્રવૃત્તિ તો બાહ્ય એક ખોખું છે, બાહ્ય પ્રવૃત્તિ તો બહારનો દેખાવ જ છે, અંદરની વાત તો મૂલ્યાંકન થવાની છે. એ વિષયમાં ભ્રમ એવો થાય છે જીવ કે આપણે આટલો સમય વ્યતીત કરીએ છીએ, આટલી પ્રવૃત્તિ કરીએ છીએ અને એમાં શક્તિ પણ ખર્ચાય છે. સમય અને શક્તિ જે પ્રવૃત્તિમાં ખર્ચાય છે તો મૂલ્યાંકન તો આપ્યું ગણાય ને. એમાં સોનગઢ નિવૃત્તિ લઈને આવી ગયા હોય ત્યારે તો પછી એનું મૂલ્યાંકન આપ્યું હોય તો જ આવ્યા હોય ને. આ પણ એક જાતનો ભ્રમ થાય છે.
એટલે ત્યાં પોતાનામાં અનુમાન જ્ઞાન એને ઉમેરવું પડે છે. જે પ્રવૃત્તિનું મૂલ્યાંકન પોતાને ભાસવું જોઈએ એ ભાસવાને બદલે બાહ્ય પ્રવૃત્તિથી પોતાને અનુમાન કરવું પડે છે. હું અમે આને માટે જ આવ્યા છીએ ને,
માની બેસે છે, અનુમાન નહીં ભાઈ.
આપણે
મોટા ભાગને તો માની બેસે છે કે અમારા દીકરાઓ અને કુટુંબ પરિવાર વાળા અમારા વતનમાં છે, અમારો ધંધો પણ ત્યાં છે અને એ બધાનો વિયોગ સહન કરીને અથવા સંયોગ છોડીને અહીંયા કઈ સોનગઢ કઈ એટલું બધું અનુકૂળતા વાળું ગામ નથી કે દરેક ચીજ અહીંયા મળી રહી. ગેસની કોઠી ભાવનગર છે, મગાવી પડે અહીંયા તો મળે એવું નથી, આ ગામમાં એજન્સી નથી. એમ નાની મોટી અનેક ચીજની પરાધીનતા પણ અહીંયા છે. જેટલી શહેરમાં અનુકૂળતા છે એટલી તો અહીંયા છે જ નહીં, અને છતાંય સંપન્ન માણસો અહીંયા રહીએ છે. એમ નથી કે નિરાધાર માણસો અહીંયા રહીએ છે, અહીંયા પણ સંપન્ન માણસો રહીએ છે. તો એને એવું મનાઈ જાય છે કે આપણને આ વાતનું મૂલ્યાંકન થયું છે ત્યારે આપણે અહીંયા રહીએ છીએ, કેમ આપણે અહીંયા નથી રહેતા. મુંબઈના ફ્લેટમાં બધી જાતની સગવડતા હોય અને અહીંયા તો માનો કે મચ્છર માકડ માછી આપણે ચોમાસાની અંદર માખીઓ એટલી સ્વચ્છતા અહીંયા રહેતી પણ ન હોય, પણ રસ્તાઓની મકાનોની કામવાળાઓની બધી અનેક જાતની અગવડતા હોય, છતાં રહીએ તો પછી કાંઈ માણસને એમ કે આ કિંમત આવી હોય તો જ રહેતા હોય ને. એટલે કે માનમાં મનાઈ જાય છે. એની પાછળ આ કારણ છે કે અગવડતા વિથીને પણ માણસ અહીં હરીએ છે. હું તો પછી મૂલ્યાંકન એવું ગણાય કે ન ગણાય,
એટલે અગવડતા વિથીને રહે છે એના ઉપરથી અનુમાન કરે છે, પણ પોતાને વેદન શું થાય છે એના ઉપરથી અનુમાન નથી કરતા, એના ઉપરથી નક્કી નથી કરતા.
એટલે પોતાના સામે તો જોતા જ નથી, પરથી માપ કાઢે છે. મને બાપ કાઢે છે ને, માની જ
માની લે છે,
પરથી માપીને માની લે છે. મૂલ્યાંકન થવું એ જુદો જ વિષય છે. એમ છે આ તો કઈ એવું એટલો બધો ફેરફાર નથી કર્યો, પણ જે લોકો દીક્ષા લીધી હશે એને કેટલો બધો મોટો ફેરફાર કર્યો કહેવાય. તો એને તો મૂલ્યાંકન આવ્યું ગણાય કે ન ગણાય, તો કે ના એમ નથી. એવો વિષય છે મૂલ્યાંકન, મહત્વનો વિષય છે.
એટલે અનુભવમાં જે પોતાને નુકસાન થઈ ગયું છે એમ પોતાના અનુભવ થી પોતાને ભાસવું જોઈએ, એમ એને નક્કી થવું જોઈએ.
લાભ નુકસાન પોતાના અનુભવ થી વિચારવું જોઈએ.
બીજો એક પ્રશ્ન, બીજો પ્રશ્ન એનો છે કે નાની સત્પુરુષ કે પ્રતિ નિરંતર ઉલ્લાસિત પરિણામ નહીં આતા હૈ, ઓર સ્વયં કે આત્મ પ્રાપ્તિ કે લીએ ભી સતત ઉલ્લાસ નહીં આતા હૈ, સો યો દોષ કૈસા હૈ, ઓર ઇસે કૈસે દૂર કિયા જા સકતા હૈ. તો લગભગ પ્રશ્ન તો એ જ છે, અને એનું સોલ્યુશન પણ એ, સમાધાન પણ એક જ છે કે સાચું મૂલ્યાંકન આવે તો સત્પુરુષ અને સન્માર્ગ આત્મ પ્રાપ્તિ બંને પ્રત્યેના જે પરિણામ ઉલ્લાસિત રહેવા જોઈએ એ રીએ, અને એક જ એનો ઉપાય છે. સાચું મૂલ્યાંકન થવું જ એનો એક ઉપાય છે. એનો પણ એ જ સમાધાન છે, ઓલાનું પણ એ સમાધાન છે. સુભાગભાઈ ઉપર નો પત્ર છે, વર્ષ છે 28. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જીન પણ કહે છે કે પરમાર્થ નહીં થયા આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણતિ થવી તે મોક્ષ છે. પરવારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને એવા મુમુક્ષુને સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. અમારા અમ પ્રત્યે અનુકંપા રાખશો, કઈ જ્ઞાન વાર્તા લખશો. શ્રી ગુંગભાઈ ઉપર લખાશે પત્ર, પુષ્કાળ છે ખાલી. એમાં શું થયું છે કે સુભાગભાઈ ને આ ડુંગરભાઈ નો પરિચય હતો. ડુંગરભાઈ સ્થાનકવાસી જૈન હોવા છતાં વેદાંત બાજુ નિષ્ફળતામાં પકડાયેલા હતા, અને એમના સંગથી એ તરફનો વિશ્વાસ અને શ્રદ્ધા દોષ સુભાગભાઈમાં પણ અમુક અંશે હતો. એટલે વેદાંત સંબંધીની કેટલીક વાતો સુભાગભાઈના પત્રમાં આવે છે. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, એટલે તમે એમ કે વેદાંત અનુસાર વિચારો છો કે આત્મા અસંગ છે, અને જીન પણ કહે છે કે પરમાર્થ નહીં થઈ તો આત્મા તેમ જ છે. તો એમ કે વેદાંત નું કહેવું અને જૈન દર્શન નું કહેવું, જીનેશ્વર દેવ નું કહેવું, એ બે એક જ થયું. એમણે એટલો ફોડ ન પાડ્યો કે વેદાંત નહીં થી વાત નથી કરતો, જ્યારે જીન કહે છે કે પરમાર્થ નહીં થી આત્મા તેમ જ છે, એમ જીનના કથનમાં નહીં વિભિક્ષા લીધી. વેદાંતમાં તો નય વિવિક્ષાની પદ્ધતિ જ નથી, એ તો આત્માને એકાંતે અસંગત કહે છે, કઈ વાંધો નહીં. જીને ભલે આત્માને અસંગ કહે અને વેદાંતે ભલે આત્માને અસંગ કહે, પણ એ અસંગતા સિદ્ધ થવી ને પરિણતિ થવી એનું નામ મોક્ષ છે, એ તો તમને સમજાય છે ને. એમાં તો તમને વિચાર જ ન આવવો જોઈએ, તો કે આ વાત ઠીક છે, ચાલો આપણે મૂકો નહીં ની વાત એક બાજુ. એ અસંગતા સિદ્ધ થવી તો જોઈએ ને, અને એનું નામ મોક્ષ છે ને. તો કે અસંગ પણ આત્મા રહી જાય એનું નામ મોક્ષ છે, કઈ વાત. તો કે પરપર એવી અસંગતા નહીં થાય, કે અસંગતા સિદ્ધ થવા માટે જ્ઞાની પુરુષોએ મુમુક્ષુને સત્સંગની નિત્ય ઉપાસના કરવાનું કીધું છે. કેવા મુમુક્ષુને? કે સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને, એવા મુમુક્ષુને. એટલી ગંભીર વાત છે. એમ કહીને એમ કીધું કે સર્વ દુઃખનો ક્ષય કરવાની ભાવના છે, પરિપૂર્ણ સુખ પ્રાપ્તિની ભાવના છે, અને એવી ભાવના પૂર્વક સત્સંગને ઉપાસવો એમ તમે જ્ઞાની પુરુષની આજ્ઞાને માન્ય કરો છો. તમને તો આ વાત અત્યંત સત્ય લાગી છે જ્ઞાની પુરુષને, પોતે એમ લખ્યું છે. એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે, એટલે આ તો મારો અભિપ્રાય છે. એક સૌભાગભાઈમાં સારામાં સારું કોઈ પડતું હતું તો એ હતું કે એમને શ્રીમદજી પ્રત્યે ઘણો વિશ્વાસ હતો. ઘણો વિશ્વાસ એટલે શું? કે બ્રહ્મ વાક્ય ઈ કે છે એટલે પતી ગઈ વાત, વાત પૂરી થઈ ગઈ. તો એમને સત્સંગ ઉપાસવાનું કહ્યું, એમને સૌથી વધારે એ વાતની અસર થઈ છે, અને એમને સત્સંગને એ રીતે ખૂબ જ ઉપાધેય તરીકે સ્વીકાર્યો છે. એમણે તો એમ પણ લખ્યું છે કે અમ પ્રત્યે અનુકંપા રાખશો, આ એમને એની વિનમ્રતા કયો, સરળતા કયો, અને એક પાત્ર જીવને અથવા એક બહુ સારા પાત્ર જીવને કેટલો આદર આપીને એમને આગળ લઈ આવ્યા છે. આદર આપવાની જે એમની પદ્ધતિ છે એ તો એકદમ અનુકરણીય છે. કેવો આદર આપે છે કે અમારા પ્રત્યે અનુકંપા રાખશો અને કઈ જ્ઞાન વાર્તા લખતા રહેશો.
સ્વભાવભાઈ દરબાર કરવાનું વાત કરી એમ તો નિશ્ચિત
એટલે એમાં શું છે કે જે દરબાર હતા એ તો આખરમાં એક પોતે કોઈ સ્ટેટના રાજા હોય એ મૂડમાં હોય ને. આ જ્ઞાન પ્રાપ્તિનો વિષય એવો છે કે રાજા હોય કે ગમે તે હોય, જેની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરવી છે એના પ્રત્યે એને પરમ પૂજ્યભાવ આવ્યા વગર, એકદમ પૂજ્યભાવ આવ્યા વગર એને કોઈ સાંભળવું કે એને કહેવું એ બધું નકામું હતું. ત્યારે એમને તો પોતાને તો એક વિશિષ્ટ વિચક્ષણતા હતી એમનામાં, એટલે એ સામાજીને માપી લેતા હતા કે ભાઈ આને અત્યારે કોઈ જ્ઞાન ચડી પરિસ્થિતિ છે ને, નકામું મારે સમયને શક્તિનો ક્યાં વ્યય કરવો, એટલે ના પાડી છે. એમની વર્તમાન પરિસ્થિતિ જોઈને ના પાડી દીધી એ દરબારની વર્તમાન યોગ્યતા જોઈને. બીજું કઈ
એમાં એક વાત આવી, પરમાણુ સિદ્ધ ન થાય
વગર સત્સંગે. એટલે શું છે કે કોઈ મુમુક્ષુ થઈને એવો વિચાર કરે કે મારે સત્સંગને કઈ જરૂર નથી, આપણે તો એકલા એકલા બધું સાધી લેશું, કા ધ્યાનમાં બેસી લેશું, કા વાંચન કરી લેશું, કા વિચારણામાં રહેશું, એ મુમુક્ષુની ભૂમિકામાં ઉલટે રસ્તે ચડી જવાની ઘણી પરિસ્થિતિ ત્યાં ઉભી થાય છે. મોમક્ષુ ને સત્સંગ જેવું કોઈ સાધન નથી, એમ એમનું વજન છે. ભાવના વાળા મળે એને જ સત્સંગ કહેવાય, એ સિવાય મળે એને સત્સંગ ન કહેવાય. પોતાની ભાવના ન હોય તો સત્સંગ નો ફળવાન સફળ પણ નથી થતો. અનંત વાર સત્સંગ નિષ્ફળ ગયો છે. પોતાના કારણે, સત્સંગ ના કારણે.
આત્માનું કામ જોવાનું છે, જણાય તેને પકડવાનું નથી. તેમ છતાં આત્મા પકડવા પ્રયત્ન કરે છે તેવી ભાવ છે. અર્થાત માત્ર જાણવાની પોતાની સ્વભાવ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો અપરાધ છે. આવા અપરાધ કાળે મર્યાદાનું ભાન રહે તે જ્ઞાન છે, ને ભાન ન રહે તે અજ્ઞાન છે. આ જ્ઞાન અજ્ઞાનની પરિભાષા લીધી છે, જેથી અજ્ઞાન જનિત સર્વદોષનો જન્મ થાય છે. અને એ અજ્ઞાનને લઈને અજ્ઞાન જનિત બીજા અનેક પ્રકારના દોષોની ઉત્પત્તિ થાય છે. આ સાદી સરળ પરિણામની ઘટનાનું અવલોકન કરી નિજ મર્યાદામાં રહેવું ઘટે છે. નિજ મર્યાદામાં એટલે કે આત્માનું કામ, જ્ઞાનનું કામ માત્ર જોવાનું છે, કોઈને પકડવાનું નથી. આત્માનું કામ તો માત્ર જાણવાનું છે, આથી આગળ આત્માનું કામ નથી. કોઈને ગ્રહણ કરવું કે મૂકવું કે ફેરફાર કરવો એ આત્માનું કામ નથી.
અજ્ઞાન છે.
આવા અપરાધ કાળે મર્યાદાનું ભાન રહે તે જ્ઞાન છે. કેમને એમને રાગ થાય છે તો પણ એમને પોતાની મર્યાદાનું જ્ઞાન છે. મોક્ષ તો પ્રયત્ન કરવો, મોક્ષ એ જ્ઞાતા રહેવાનો પ્રયત્ન કરવો, પુરુષાર્થમાં રહેવાનું. મોક્ષનું કામ ઉદ્યમ કરવાનું છે, પ્રયાસ કરવાનો છે. આ એક વસ્તુ સ્થિતિ બતાવી કે આમ અપરાધ થાય છે, આમ ભૂલ થાય છે. એટલે છેલ્લી લીટી એ રીતે આવે છે કે આ પરિણામની જે ઘટના છે એનું અવલોકન કરી છે, એટલે પોતાના અનુભવને તપાસે. નિજ મર્યાદામાં રહેવું ઘટે છે, એટલે કે જ્ઞાતાપણે રહેવું ઘટે છે. જ્ઞાતાપણે રહેવાના પુરુષાર્થમાં રહેવું, જ્ઞાતાપણે રહેવાતું ન હોય તો રહેવાનો પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. જે કાળે જે જ્ઞાનમાં જણાવવા યોગ્ય છે કે પ્રતિબિંબ થવા યોગ્ય છે, ભલે થાય તો જ્ઞાતા રહે ને, એમ કે હું તો માત્ર જ્ઞાતા રહે. આ જ્ઞાતા પણ રહેવા સિવાય એની મર્યાદાનું સ્વભાવ મર્યાદાનું ઉલ્લંઘન, તારો સ્વભાવ તો માત્ર જ્ઞાતા રહેવાનો છે, એવી સ્વભાવ મર્યાદાનું ઉલ્લંઘન કરીને શું કરવા પકડે છે, એને ગ્રહણ શું કરવા કરે છે? કેટલી છે કેવી છે એ જણાય, પણ જ્ઞાતા રહી શકાય.
વેદના ના હોય
આત્મા વેદનાને મટાડી શકતો નથી કે કરી શકતો નથી, જો મટાડી શકતો હોય તો ઉત્પન્ન શું કરવા થવા દે?
વેદનાનું જ્ઞાન કેવી રીતે થાય? વેદના પોતે જ વેદવાનો વિષય છે,
વેદના જાણવાનો વિષય છે, વેદવાનો વિષય ઠંડી જાણવાનો વિષય છે, વેદવાનો વિષય નથી. ગરમી જાણવાનો વિષય છે, વેદવાનો વિષય નથી. સાતા અસાતા જાણવાનો વિષય છે, વેદવાનો વિષય
નથી. પરદ્રવ્ય ની અપેક્ષા એક
હા પરદ્રવ્ય જ છે, પવિત્ર છે માટે જાણવાનો વિષય છે ને એ માત્ર છે.
આ વેદના કેવી છે જાણવું કેવી રીતે? તો વેદવાનો વિષય
હું જ્ઞાન માત્ર છું, અને જ્ઞાન માત્ર પણ હું તો જ્ઞાતા છું, જ્ઞાતા પણ પ્રયત્ન તો કરો. આ તો આ વિશે તો પ્રયત્ન સાધ્ય છે, અને પ્રયત્ન ને શ્રેણીમાં ને પ્રયત્નના પ્રકારમાં આવ્યા વગર આ વાત સમજાય એવી પણ નથી. કેટલીક વાતો એવી છે કે જે પ્રયોગથી જ સમજાય છે, પ્રયત્નના કાળમાં સમજાય છે, એ સિવાય સમજાતી નથી. બે પૈડાના વાહનમાં બેલેન્સ જાળવવું એ કેવી રીતે જાળવવું એ કોઈ શીખડાવવાનો વિષય નથી, ભાષાથી શીખડાવવાનો વિષય નથી, શિક્ષક એને શીખડાવી ન શકે. એ વાહન ઉપર બેસીને બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરે ત્યારે જ એને સમજાય કે કેવી રીતે જાળવવું, અને જે શીખે એ ન સમજાવી શકે, એ શીખી જાય. પ્રયત્ન કરતા કરતા સાયકલ કે મોટરસાયકલ ચલાવતા શીખી જાય, બીજાને શીખડાવી શકે. એને એમ કે તું પણ મારી જેમ પ્રયત્ન જ કર, જો તારે શીખવું હોય તો. બાકી આ કઈ કહેવાનો કેવા સાંભળવાનો આ વિષય નથી, એવો થોડોક આ વિષય છે. નાતા પણ રહેવું એ તો પ્રયત્ન વિષય છે, પ્રયત્ન જ કરવો પડે, કેવા સાંભળવાનો વિષય નથી. કોઈ
ઠેકાણામાં આવે છે વેદનાને સંભાવે
એક જ વાત છે, દાતા રહેવું કયો કે સંભાવે રહેવું કયો, સંભાવે વેદવું બી એક જ વાત છે, કે શબ્દ ફેર જ છે. એમાં શું કે સંભાવને વેદ છે ને એમ કેવું છે કે
સંભાવને
વેદ ઉપચાર કર્યો વેદનાને સંભાવે વેદે છે, ખરેખર તો પોતાના સામ્ય ભાવને વેદે છે, દાતા ભાવને વેદે છે એમ છે. ભાષાઓ નિમિત્ત પ્રદાન કરી, નિમિત્ત પ્રદાન ઉપાદાન પસંદ
કર્યું
છે. જ્ઞાન ને વેદવાની વાત છે,
હા
એક શૈલી છે, એમની કથન શૈલી એવી છે. આવશે, આમાં આવશે, જે અત્યારે પ્રેસમાં આવ્યું ને એમની અભ્યંતર દશામાં એમાં એ વિશે સ્પષ્ટીકરણ આવશે. થોડું પ્રૂફ આવ્યું હતું પણ અક્ષર ઝીણા લાગ્યા, પુસ્તક નાનું થશે એટલે મોટા અક્ષર છાપવાનું નક્કી કર્યું. લઈ લેશું, પછી આ પૂરું કર્યા પછી પાછળના ભાગમાં સમય દ્રષ્ટિ ના આખમ છે આમાં ના વાંધો. શબ્દ જે છે તે છે, પણ એ તો એમને સામાજિક ને સરખી રીતે સમજાય એટલા માટે એવું કીધું.
સમજે તો એની યોગ્યતા,
પોતાનો ભાવ તો સામાન્ય બરાબર સમજાય એ માટે. અને આમ જ લઈએ તો રાગ વિતરાગતા, ઉલટું રાગ સુતું વિતરાગતા. રાગ એટલે પરવિલાસ, અને વિતરાગતા એટલે એવા પ્રકારનો અભાવ. રાગ નો અભાવ તે વિતરાગતા. અને એક બીજું પડખું એનું સ્થિરતા, અસ્થિરતા સ્વરૂપ સ્થિરતા, એ સુલટું પરિણામ ચારિત્ર ગુણ સ્વરૂપ ની અસ્થિરતા, એ વિપરીત પરિણામ ચારિત્ર ગુણ.
હા,
જ્ઞાન જાણે જ્ઞાન તો જ્ઞાન ને જ વેદે. સ્વભાવ કહીએ, પરિણામ એમ જો ભેદ નથી લેવો, જ્ઞાન માત્ર કહેવામાં જે પરમાર્થ છે એ આ છે કે ભેદ નથી લેવો, ભેદવાચક શબ્દ પ્રયોગ નથી કરવો.
સંસાર વિષ્ણુ ઉતારવા માટે એક જ મંત્ર છે. આ મંત્ર કેવી રીતે
જ્ઞાન માત્ર હું છું એમ જો સ્વરૂપ ગ્રહણ થાય, સંસારનો અભાવ નહીં. જન્મ ઉતરી જાય બધું, સંસરણ ન થાય એટલે સંસાર ન થાય. સ્વરૂપમાં સંસરણ ન થાય, પોતાનું સ્વરૂપમાં આરૂઢ થવાય.
જ્ઞાન માત્ર કહીને અભેદ ભાવ કીધો,
દ્રવ્યનો ભેદ નહીં, ગુણ નો ભેદ નહીં, પર્યાય નો
ભેદ.
સ્વભાવ
રૂપે
લઈએ, જો તે સર્વથા ત્રિકાળી હોત તો પર્યાયમાં એનો દેખાવ ન દીધો હોત. એને જો એ સર્વથા પર્યાય રૂપ હોત તો પર્યાય નો નાશ થતા એનો નાશ થઈ જવો જોતો. એટલે નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી, અનુભવ સ્વરૂપ છે. એવો શબ્દ વાપર્યો કે નિત્ય પણ નથી, અનિત્ય પણ નથી, પણ અનુભવ સ્વરૂપ છે. ઉભય સ્વરૂપે ના લીધું, અનુભવ સ્વરૂપ છે. કેમ કે નિત્ય અને નિત્યાત્મક પણ ઉભય સ્વરૂપે પ્રમાણ છે.
જ્ઞાન સંબોધન શું કામ કહ્યું?
આ પ્રેક્ટિકલ સાઈડ નો વિષય છે, નહીતર તો તર્ક જ રહેશે. સ્વભાવ પણ એક તર્ક નો અનુમાન નો વિષય રહેશે, આ પ્રેક્ટિકલ સાઈડ નો વિષય છે. કે જે જ્ઞાન અંશમાં એ વિદ્યમાન છે ત્યાંથી માત્ર સ્વભાવ ને ઉપાડી લીધો, સાવધાની છે. આ પ્રેક્ટિકલ સાઈડ નો વિષય છે, ગ્રહણ કરવાનો પ્રેક્ટિકલ છે. કેવી રીતે સ્વભાવ ને ગ્રહણ કરી શકાય, જ્ઞાન માત્ર થી ગ્રહણ કરી શકાય.
જ્ઞાન ની વ્યક્તતા, જ્ઞાન વ્યક્ત છે,
એક જ ફૂટિંગ સ્ટેપ છે, ફૂટિંગ સ્પેસ છે. યા પગ મૂકવાની કઈ જગ્યા નથી. આત્માને મેળવવા માટે તમારી પાસે કોઈ ફૂટિંગ જ નથી, એક જ જગ્યા છે અને તે જ્ઞાન છે. એટલે જ્ઞાન માત્ર કહીને ત્યાંથી ઉપાડી દે. ગુરુદેવ એક બહુ સરસ દાખલો આપતા હતા, કળા નો દાખલા ગુરુદેવ કેવા કહેવાય પાછું. કે એક માણસ ને તરતા આવડે છે અને ચાર પાંચ માથોડા પાણી છે, એટલે 20-25 ફૂટ પાણી ઊંડું છે કુવાની અંદર. તેને તરતા આવડતું હશે એને બહુ સમજવામાં સારું પડશે આ દાખલો. પાણીમાં તરતા આવડતું હશે એ માણસ તળીએ જાય છે, 20-25 ફૂટ નીચે ઉતરી જાય પાણીમાં, ડાઈ મારે અને 20-25 ફૂટ પાણી કાપી મંડે માથે અને તળીએ પહોંચી જાય. તળીએથી એને ઉપર આવવામાં એક ખાલી નીચે અંગૂઠો મારે ને સરસડાટ ઉપર આવી જાય સેકન્ડમાં, સેકન્ડોમાં. જેને તરતા આવડતું હશે એને ખ્યાલ આવશે કે ખાલી એની તળીએ ઉભો રહી અને એક સહેજ અંગૂઠાથી ઠેસ મારે ને શું તો ઉપલી સપાટી ઉપર આવે એક બે સેકન્ડ ની અંદર. આમાં શું ગુરુદેવ ને કહેવું છે કે ખાલી એક આધાર બિંદુ જ જોઈએ. અને એ છે જ્ઞાન માત્ર માં એમ કેવું છે, આધાર બિંદુ જોઈએ, બસ એક ઠેસ મારે એટલી જ વાત છે. માત્ર કહેતા એની સાવધાની આપી દે, સ્વરૂપ ની સાવધાની આપી દે. એક બહુ જોર થી થપાટ ન મારે તળિયાને, ખાલી એક અંગૂઠો આમ હોય પાણી ઊંચી હોય સેજ ઠેસ મારે એક બે સેકન્ડ માં સીધો રૂપની સપાટી માં આવી જાય. 20-25 ફૂટ પાણી કાપતા વાર ન લાગે ઉપર આવવામાં. કેવી કળા છે તરવાની, કયો 20-25 ફૂટ પાણીના દળ નું વજન કેટલું હોય કઈ ભાર ન લાગે. બહુ બહુ ઊંડું છે, જે મંત્ર માં ચમત્કાર છે એવી વાત છે. સાધારણ માણસ ને એમ લાગે કે 20 ફૂટ પાણી વજન વજન કેટલું એને લાગતું હશે, એટલું પાણી કાપતા કેવી વાર લાગે ને એમાં શ્વાસ ખૂટી જાય શું બેસા થાય. એ તો શ્વાસ લેવાની, પાણીમાં તો શ્વાસ લેવાની, સીધું પાણી ગરી જાય. નાકેથી મોઢે તો શ્વાસ લેવાય નહીં, શ્વાસ તો રોકી જ રાખવો પડે. શ્વાસ લેવા જાય તો સીધું પાણી પેટમાં જાય, એ તો કઈ થાય નહીં. એટલું એટલું દળ પાણી નું કાપતો હોય શું કરવું, કે કઈ નહીં, ખાલી ઠેસ મારે તરવાની કળા કેવી છે. એ તો પાણીમાં તરવાની કળા છે, આ સંસાર ને તરવાની કળા છે.
પકડાતા પોતાનું આખું અસ્તિત્વ એને પકડી જાય,
આખો સ્વભાવ જ ગ્રહણ થાય છે. જ્ઞાન માત્ર કહેતા આખો સ્વભાવ ગ્રહણ થાય છે, સ્વરૂપમાં સાવધાન થાય છે, સ્વરૂપમાં લીનતા થાય છે, સ્વરૂપમાં એકાગ્ર થવાય છે. એક પુરુષાર્થની પાછળ, એવા એક પુરુષાર્થની પાછળ, એક વિધિ ગુણની પર્યાય પાછળ, અનંત ગુણોની પર્યાયમાં સ્વરૂપ રચના ઉત્પન્ન થઈ જાય છે. આવું વસ્તુનું વિજ્ઞાન છે.
એ કઈ રીતે હોય? વીર્ય ગુણ નું કાર્ય કઈ રીતે છે?
આમાં શું છે કે અંતર સાવધાની માં તો પુરુષાર્થ છે, જોર આવે છે, જ્ઞાન માત્ર શું એમાં પુરુષાર્થ છે, વીર્ય ગુણ ની પર્યાય છે. વીર્ય ગુણ નું કાર્ય શું કે અનંત ગુણો ની પર્યાયમાં સ્વરૂપ રચના નું નિમિત્ત પડે છે, સર્વ ગુણો સ્વભાવરૂપ થાય છે, શુદ્ધ થાય છે. સાદી ભાષામાં કહેવાય અંતર્મુખી પુરુષાર્થ છે સ્વરૂપ ગ્રહણ કરવું, એના ઉપર તો આપડે ખાલી એક બોલ લીધો. સ્વરૂપ ગ્રહણ નું, અસ્તિત્વ ગ્રહણ નું તો બોલ લીધો. લાંબી લાંબી વાત છે, જ્ઞાન માત્ર હું છું એકદમ ટૂંકી વાત છે, કેમ કે પ્રેક્ટિકલ માં તો કઈ લાંબુ લાંબુ છે ને, વિકલ્પ કરવાનો છે, વિચારમાં વિકલ્પ કરવાનો છે, પ્રયોગમાં ક્યાં વિકલ્પ કરવાનો. પાંચ દિવસ પહેલા આપણે ભાવનગર સ્વાધ્યાયમાં વાત આવી હતી કે જૂના થવામાં બહુ જોખમ છે, તો આમાં આપ શું કહેવા માંગો છો તે બાબતમાં વિશેષ ખુલાસો આપ. મનદીપભાઈ પ્રશ્ન છે કે જૂના થવામાં જોખમ છે, એમાં મૂકશો ને સ્વાધ્યાય વાત આવી રહી છે કે પ્રવેશ કાળે સામાન્ય રીતે જીવ ભાવના લઈને આવે છે, આ બધા તો સમજણમાં વાત આવે છે, આ તો બહુ બહુ ઉચ્ચ કોટીની લાઈન છે, અને આત્માને આખો સંસારના દુઃખ સુખી ચાર ગતિના 84 લાખ યોજના જન્મ મોક્ષ થઈ જાય, એટલે ખૂબ ભાવના તો પ્રવેશ કાળ હોય છે સામાન્ય રીતે. જો જીવ એ ભાવનામાં આગળ વધીને કઈ આત્મહિત ન સાધે અથવા આત્મહિતની દિશામાં વિકાસ ન કરે તો એ ભાવના પછી ટકતી નથી, એ ભાવના મોડી પડે છે. અને સામાન્ય રીતે એવા કાર્યો હોય છે કે જેની અંદર જો કામ ખરેખર આગળ ન વધે તો કોઈ પહેલી ગતિ પાછળ આવી જાય છે, અને એવું આમાં પણ બને છે. એટલે જે લોકો પ્રવેશ કાળે તો સારા ઉલ્લાસથી પ્રવેશ કર્યો હોય છે પણ પછી વિકાસ નથી સાધી શક્યા હોતા, એની બગડેલી પરિસ્થિતિ અનેક પ્રકારો નજરે જોવા મળે છે, એટલે જૂના સમયમાં જોખમ છે એમ કહી
દર્શનમાં.
દર્શનમાં પ્રકૃતિ પણ એવી છે કે એવા શરૂઆતના કાળમાં બહુમાનથી એકદમ પ્રવેશ કર્યો હોય ત્યારે દર્શનમાં મંદ થયો હોય, પણ એ મંદ થયા પછી અભાવ થવા સુધીના દિશામાં વિકાસ ન કરે, જે વધુ મંદ કરીને અભાવ કરે તો પછી તીવ્ર થતા વાર નથી લાગતો. ઓગ સંજ્ઞામાં તો હજી હોય છે, શરૂઆતના કાળમાં જે ઓગ સંજ્ઞા હોય છે, પણ ઓગ સંજ્ઞા નિવૃત્ત ન કરે જે તો ઓગ સંજ્ઞા દ્રઢ થઈ જાય છે, એટલે દર્શન નો ત્યાં તીવ્ર થાય છે. પ્રેજન સુધીમાં આ બધી વાતો લીધી છે.
ગમે ત્યારે શરૂઆત કરવાની સ્વતંત્રતા
એમાં ક્યાં આવે છે? આ તો પુરુષાર્થ પ્રેરક વાત લેવી આપણે ગમે ત્યાંથી.
ભવિષ્ય પર છોડવાની વાત નથી, જૂના થઈ ગયા હોય અને એને જૂનાપણાનું એને જૂના થઈ ગયા આપણાથી થશે નહી થતું હોય તો
આવી વાત સાંભળે ને જૂનાપણું ખૂંખેર રાખે છે એમાં કઈ વાંધો નથી. હવે સત્ય શરૂ કરી દીધી અમે મુંબઈ છોડીને ધંધો વેપાર ભાઈઓ નાના ભાઈઓને સોંપીને આવ્યો ત્યારે એટલો વૈરાગ ને એટલી ભાવના હતી આત્માનો હિત કરી લેવું છે. અને સોનગઢમાં જે વર્ષો વ્યા ગયા મારો એ વૈરાગ્ય નથી રહ્યો, મારી ભાવના નથી રહી, ઘણા વર્ષો રૂપી ગયા. હવે તો પુરસાદ ઉપડતો નથી, આમ ના ખેંચે રાખીએ છીએ. એટલે તો ગુરુદેવ યાદ હતા ત્યારે કઈ વાત તો ગુરુદેવ ને સાંભળીએ છીએ એમાં કઈ સવાલ નથી. પરિસ્થિતિ થાય જ જો જીવ વિકાસ ન સાધે એનું કામ પરિણામ તો ચાલશે અને દિશા બે છે, આગળ ચાલે ને ત્યાં પાછળ ચાલે, આગળ ન ચાલે તો પાછળ ચાલવાનો છે, ત્રીજી દિશા નથી અને ચાલતો ચાલુ રહેવાનું છે, પરિણામ વગર રહેવાનું નથી. જોખમ તો સમજી જ લેવું પડે. કોઈના માટે બિન હોય તો પોતાને સામાન્યપણે
તો જાણવામાં એમ આવે છે કે નિત્ય સ્વાધ્યાય કરવો, સત્સંગ કરવો,
એનો કઈ વાંધો નહીં. પણ જેને પૂર્ણતા નું લક્ષ હોય એને ઘણું બાકી છે, ઘણું બાકી છે એમ લાગ્યા હવે રહે જ નહીં. મુનિ ગુણ આવે તો હોય છે આ તો બેન છે ને અમૃત માં ઘણું બાકી છે, ઘણું બાકી છે લાગ્યા જ કરે, કેમ કે પૂર્ણતા બાજુ લક્ષ છે. અમૃત તો કાપવાનું બહુ બાકી છે, ચાર ચાર થી માંડે 14 સ્થાન સુધી બાકી છે, ઘણું બાકી છે.
સ્વાધ્યાય કરવામાં સંતોષ કરવો એવું એમાં ક્યાંય આવતું નથી. પણ એમાં એમ નથી આવતું, પણ એ ઘરનું ઉમેરેલું છે એમાં એમ કીધું ને સ્વાધ્યાય કરવો.
હા કરીએ છીએ
પણ બીજું કઈ કરવાનું કીધું નથી. હા પણ સ્વાધ્યાય કરવો તો ક્યાં સુધી કરવો એમ તો નક્કી કીધું છે ને, કે એમને કરવો એટલે જ એટલું જેવું એવું ક્યાં કીધું ક્યાં સુધી કરવો. એ તો એમ જ કે તમે જેટલો કરી શકો એટલું સારું, એવું કઈ કહેવાનો વિચાર એવો નથી હોતો. આપણે સાધન નો વાત આપણે ત્યાં બહુ જે વાત ભાઈ કરે છે કે પ્રયોગ કરવો એ વિષય ઉપર કઈ બીજું ક્યાંય આપણે ત્યાં ખાસ કરીને કહેવામાં નથી આવ્યું. એટલે વાંચન કરવું, વાંચન કરવું તો મોટા ભાગના લોકોની એવી જ એવો અભિપ્રાય છે કે વાંચન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુદેવને સાંભળીએ છીએ, એટલે બરાબર સાચા રસ્તા.
હવે તમારે કહેવાનું રીતે તમે તમે જાઓ ગુરુદેવને કે ગુરુદેવ નું સાંભળ્યું છે, તમે ગુરુદેવ માં ગુરુદેવે એમ કીધું છે એમ તમે કહો છો તો તમે સાંભળતા નથી. તમે બીજાનું સાંભળીને તમારે એનો અભિપ્રાય લેવો છે અને ગુરુદેવ કે છે એનો અભિપ્રાય નથી લેવો.
ગુરુદેવે ક્યાં સંતોષ કરવાનું કીધું છે કે મને સાંભળીને તું સંતોષ કરી દેવું? તો ગુરુદેવે તો કીધું
સંતોષ કરવાનું નથી કીધું, પણ જે કરવાનું કીધું છે કરીએ છીએ એટલે સંતોષ તો એક સ્વાભાવિક ક્રિયા થી આવી જાય છે.
દુકાને વેપાર કરવા ગયા, પૈસા રહેવા માટે ગયા, પણ નફો થયો નહીં તો પછી સંતોષ માનો છો? વેપાર કર્યો ને નફો ન થયો, ગયા તા નફા માટે,
ત્યાં તો કઈ નથી માનતા,
ત્યાં તો અસંતોષ વધે છે. આખો દે મજૂરી કરી અને હાથમાં કઈ આવ્યું નહી, અસંતોષ થઈ જાય. અને અહીંયા 25 વર્ષ સુધી હાથમાં કઈ ન આવ્યું તો અસંતોષ શું થઈ શકો?
શાંતિ લાગે છે, સારું સારું ભગવાન નામ લીધું, એ જે સંતોષ થોડોક જે માને છે, હજી બોલવું અંતર્મુખ થવાનું બાકી છે, એ અંતર્મુખ થવા માટે શું કરું?
એ જે સંતોષ માને છે એ ભૂલ ખાય છે, પછી એ જ કીડા કરશે. કેમ કે એને એવા સંતોષ આવ્યો એટલે પછી અટકવાનું કારણ, એટલે એને ત્યાં અસંતોષ થવો જોઈએ કે આ બધું કરું છું છે તો અંતર્મુખ કેમ થવાતું નથી, એ રસ્તો મારે ગોતવો છે, અને એનો અસંતોષ ને એનો ઉવાતો અંદરમાં જાગવો જોઈએ તો કઈક રસ્તો નીકળે, મૂંઝાય તો રસ્તો નીકળે. નાક ડાયબું હોય કોઈએ તો મોઢું ખુલી જાય કે વિશ્વાસ તો લીધા વગર હાલશે નહીં, પણ મૂંઝાય નહીં તો કેવી રીતે રસ્તો ગોતે? મૂંઝવણ થવી જોઈએ, જો રસ્તો ન મળતો હોય તો એની મૂંઝવણ થવી જોઈએ.
જગતના બધું મોક્ષ ને વાંચન મનન શ્રવણ હોય પણ ખટક રહેવી જોઈએ કે અંતરમાં માર્ગ કોઈ જુદો છે.
અથવા મોક્ષ ને વાંચન શ્રવણ મનન આદિ થવા છતાં એની સત્યની શોધ ચાલુ હોય એવું પણ એક ઘટના પૂછ્યું છે, સત્યની શોધ ચાલુ હોય
તેની શોધ ચાલુ.
જ્ઞાની ને રાગ ની મંદતાનો ભાવ થાય તો છે જ થાય, પણ એને હું કરું છું, કરતું તો બુદ્ધિ નથી, કરતું તો બુદ્ધિ નથી કે મંદ કરું, રાગ ને મંદ કરું, રાગ તીવ્ર થયો છે માટે રાગ ને મંદ કરું એમ એમ કરતું તો બુદ્ધિ નથી, એટલું લેવું છે.
ભય લાગે છે, એક બાજુ તો માન્યતા પડી છે કે હું આ બધું કરું છું, ખોટા ભાવો થાય છે, છતાં એમ જો મન કે આ તો હું નથી તો ડર લાગે છે કે આમ કેવી રીતે સ્વીકારો.
ના એટલે કરતું તો થાય છે ને કરતો નથી એમ તો માનવું નથી. જયારે કર્તૃત્વ થાય છે અને હું કરતા નથી એમ કઈ કૃત્રિમ માનવું નથી. પણ કર્તૃત્વ કઈ રીતે મટે એ ઉપાય કરવો છે. એના માટે સ્વરૂપને જાણવું, સ્વરૂપને અવલંબવું, નાતાપણાનો પુરુષાર્થ રાખવો, વિજ્ઞાનનો પુરુષાર્થ પ્રયોગ રાખવો, એ બધે અવલંબન અને વિધિનો વિષય જે છે એને આદરવો પડે. એવું નથી કે કર્તૃત્વ અજ્ઞાન દશામાં રાજનું થતું એનું કરતા છો માની લેવું, એવું તો કઈ કહેવાનો અભિપ્રાય નથી. ત્યાં તો જાણવું જોઈએ કે કર્તૃત્વ થઈ જાય છે, કરતા પણ જ થાય છે, એ દોષ મોટો છે અને એ દોષ થી છૂટવાનો કઈ ને કઈ ઉપાય કરવો જ જોઈએ, કર્યા વગર ચાલે જ નહીં મારે, એવી રીતે વિચારવું જોઈએ. હા, અને આ તો મોટો દોષ છે. જેને પરિપૂર્ણ શુદ્ધ થવું છે એને અલ્પ દોષ માટે પણ ખેદ થયા વિના થાય છે. મોટા દોષ માટે તો વિશેષ ખેદ થાય જ, પણ પૂર્ણ શુદ્ધિના ધ્યેય વાળાને અલ્પ દોષમાં પણ ખેદ થાય છે. અલ્પ દોષમાં પણ ખેદ થાય છે એ એમ બતાવે છે કે પૂર્ણ શુદ્ધિનો ધ્યેય છે. નહીતર શું વિચારે માણસ, એ તો દોષ અલ્પ છે અને હજી મારી ભૂમિકા તો છે જ એવી, એ તો થાય જ, એટલે એનો સંરક્ષક થઈ ગયો. દોષ નું સંરક્ષણ કરતો હોય, બચાવ કરતો હોય એવી પરિસ્થિતિમાં આવી ગયો. એને ધ્યેય નથી ખરેખર, એને શુદ્ધિ નું ધ્યેય નથી. સૌથી વાત એ છે કે એવી રીતે પદ્ધતિ વગર કામ કરવાની પરિસ્થિતિમાં નહીં રહેતા. પદ્ધતિસર કામ કરવામાં શું વાંધો, જયારે પદ્ધતિ જાણવા મળી છે ત્યારે. એક તો પરિસ્થિતિ એ છે કે પદ્ધતિ જાણવા નથી મળતી અને એ તો ગમે તેમ કરે, ઉપર ચોટિયા પ્રયત્ન, જેને જે ઠીક ઠીક કલ્પના આવે એવી રીતે, જેની જેવી મતિ કામ કરે એવી રીતે. પણ જયારે હવે એ જાણવા મળ્યું જ છે અને જે રીતે જે મહાપુરુષોએ વાત કરી કે ભાઈ આ રીતે શરૂઆત થાય છે, બીજી રીતે શરૂઆત થતી જ નથી, તો એ કઈ અધરથી વાત નથી કરી. બહુ બહુ વિચારના અંતે સંશોધિત થયેલી અને અનુભવ સિદ્ધ થયેલી વાત કરી હોય છે. તો ભલે આપણો વિચાર એટલો ન ચાલ્યો, આપણે એટલે હદ સુધી ન પહોંચ્યા, પણ એમને ઘણા વિચાર મંથન ઊંડા વિચારથી અને અનુભવથી સિદ્ધ કરેલી વાત તૈયાર કરીને જયારે આપી, તો પછી બીજી પદ્ધતિ શા માટે ચાલવા. વળી વિશેષ વાત એ છે એની અંદર કે જો ખરેખર પદ્ધતિમાં પ્રવેશ થાય અથવા શરૂઆત વાસ્તવિકપણે થાય તો બહુ ચમત્કારિક વિષય છે. કેમ કે ઈ શરૂઆત એક એવી છે કે જે આત્માને નિર્વાણ પદ સુધી પહોંચાડવાની છે, એવી શરૂઆત છે. એ પાયો જ એવો છે, કોન્ક્રીટ પાયો છે જેને એમ કહીએ. ભક્તજી પાયો પણ એટલો જ ચમત્કારિક છે, પણ એ ચમત્કાર અનુભવ કરવા જેવો છે પ્રવેશ કરીને. વાત છે આનંદવાનો વિષય કે વાત સાંભળીને ખુશી થવાનો. ઠીક પાવે એવા પ્રયત્ન કરે છે પોતાને ઠીક લાગે એવા. એવું જનંતકાળ કર્યા કર્યું છે એમને, મનંતકાળ ગુમાવ્યો છે. હવે તો શું છે કે જે તરવાર લટકે છે 84 લાખ ના જન્મ મરણ ને, એ વાસ્તવિક દેખાણો હોય એટલી ગંભીરતાથી સાચી પદ્ધતિમાં પ્રવેશ કરે.
જ્ઞાનીની પર્યાયમાં ચારે તત્વ એક સાથે હોય છે. જ્ઞાનીની પર્યાયમાં ચારે તત્વ સાથે હોય છે, આશ્રવ વંશ સંવર્ણ લઈ જાય. કયા પ્રકાર એટલે પરિણતિમાં પર્યાયમાં એમ તો નથી કે વર્તતી પર્યાયમાં
પરિણતિમાં છે, અને અંશે મોક્ષ પણ છે. ચાર ની પાંચે છે અંશે મોક્ષ છે, અને આશ્રવબંધ છે એ જેટલું બાહ્ય પરિણમન છે, બહિર્મુખ પરિણમન છે. એમાં આશ્રવબંધ છે, આશ્રવબંધ છે એમાં પુણ્ય પાપ પણ છે, એટલે બાકી નહીં થતો ફાવે છે. એટલે ખરેખર સાતે તત્વો જે પર્યાય ના સાતે તત્વો છે એ જ્ઞાની ની એક અવસ્થામાં છે. પરિણતિ માં શું લેવું છે કે જે જ્ઞાનધારા છે એને ત્યાં પરિણતિ કેવી છે, અને જ્ઞાનધારા ને કર્મધારા થઈને આખા આખી અવસ્થાને આપણે પરિણતિ. જ્ઞાની ની પર્યાયમાં બે વાત છે, એમાં પરિણતિ એટલે જ્ઞાનધારા. તો પરિણતિ ની અંદર સંવર છે, નિદ્રા છે અને મોક્ષ છે. આખી પર્યાય લઈએ એટલે જ્ઞાનધારા ને કર્મધારા થઈને આખી પર્યાય લઈએ તો બાકીનો જે કર્મધારા નો અંશ છે એની અંદર આશ્રવ છે, બંધ છે. આશ્રવમાં પુણ્ય પાપના ભેદો પણ છે, આ પુણ્યરૂપ આશ્રવ છે, આ પાપરૂપ આશ્રવ છે, અથવા પૂરું પુણ્ય નથી એટલું પાપ છે, પૂરું પાપ નથી એટલું પુણ્ય છે એમ કહેવાય છે.
પરિણતિ ને પર્યાય સાથે કેમ ખપાય,
પરિણતિ ને
પર્યાય સાથે કેમ નહીં? પરિણતિ તો પર્યાય થી ભેદરૂપ છે.
પરિણતિ જે જ્ઞાનધારા થઈ ગઈ ને એને જ પરિણતિ કીધી ત્યાં. પછી તો પરિણતિ ને પણ પર્યાય કહેવાય છે, ક્યાંક પર્યાય ને પરિણતિ કહેવાય છે. તો જ્યાં જે પ્રકરણ ચાલે છે એ પ્રમાણે અર્થઘટન થવું જોઈએ. પણ આપણી ચાલતી ચર્ચામાં પરિણતિ કહેતા જ્ઞાનધારા લેવી છે, અને પર્યાય કહેતા જ્ઞાનધારા કર્મધારા થઈને આખી અવસ્થા લેવી.
જ્ઞાનધારાનું સતત પરિણામ
નિરંતર. તો આપણી પરિણતિ છે કે હું ફલાણો માણસ છું એ નિરંતર પરિણતિ છે કે તું ચૂકીને બોલે જઈ. આપણને એમ ન લાગે કે આપણી આપણી જાગૃતિ ત્યાં છે, કેમ કે ઉપયોગથી જાગૃતિ નથી, પણ પરિણતિમાં સતત જાગૃતિ છે. જરા કોઈ ફેરફાર બોલશે એટલે તરત જ આંખ ખોલશે. નિર્વિકલ્પ પરિણતિ છે, નિર્વિકલ્પ જાગૃતિ છે, બધું છે. ઉલટી દશામાં બધું છે, ઉલટી દશામાં બધું છે.
એમ બી કહી શકાય ને કે એક સમયની પર્યાયમાં વિકલ્પ અને નિર્વિકલ્પ બંને
હોય જ છે. સદગ્રસ્ત ને બંને હોય જ છે. મિથ્યાત્વ અવસ્થામાં ઉલટા હોય છે, મિથ્યાત્વ અવસ્થામાં સમ્યક અવસ્થામાં સુલટા હોય છે. તે રીતનો છે ભાઈ. અને એટલા માટે એ વસ્તુ સમજવી, એ પોતાના પરિણામથી સમજવી, શાસ્ત્ર વાંચીને કે ન્યાય તર્કથી સમજવી એવી પદ્ધતિ નહીં રાખવી. કેમ કે જયારે એ પરિસ્થિતિ આ અંદર મોજૂદ છે તો એને તપાસીને એને અનુભવીને એને અવલોકન કરીને સમજવું શું થતું છે, એ જ્ઞાન કોઈ દી નહીં જાય. જેમ તરવાની કળા 8 વર્ષે આવડે છે એના જેવું છે, એ નહીં જાય. વાંચેલું છે ભૂલી જવાશે, યાદ રાખેલું ભૂલી જવાશે, શીખેલું નહીં ભૂલાય, ડ્રાઇવિંગ નહીં ભૂલાય, સાયકલિંગ નહીં ભૂલાય, તરવાનું નહીં ભૂલાય. કારણ કે અનુભવ જ્ઞાન છે, અનુભવ જ્ઞાનમાં એટલી શક્તિ છે, એટલી વિચાર જ્ઞાનમાં સ્મૃતિ જ્ઞાનમાં એટલી શક્તિ નથી જેટલી અનુભવ જ્ઞાનમાં શક્તિ છે. કેમ કે તો આત્માની કેળવણી જ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ અનંત દુઃખી છે એટલે ક્યાં પણ દુઃખ પાડ્યું. શિખંડપુરી ને ઝેંડોળે હિંચકતો હોય તો કઈ દુઃખી દેખાય છે? શિખંડપુરી ખાઈને ગુરુદેવ કે ઉનાળાનો દિવસ હોય, શિખંડપુરી ખાતો ખાઈને એ હિંડોળે હિંચકતો હોય, પાનબીડા ખાડામાં ટપકાર્યા હોય, આમ ખડખડાટ હસતો હોય, એને ક્યાં દુઃખી કહે? પણ જ્ઞાની કહે છે કે આનંદ દુઃખી છે. એ ક્યાં દુઃખી છે? પરિણતિમાં આનંદ દુઃખી છે, એ દુઃખ પણ છે. એટલી શ્રદ્ધા નથી. પરિણતિમાં એટલે દુઃખની ધારાવાહી અવસ્થા છે. નાની કહે છે કે અત્યારે દુઃખી છે, થોડો દુઃખી નથી, અનંત દુઃખ, અનંત દુઃખી છે. પરિણતિમાં છે એટલે શું છે કે આપણને આપણા ભાવોનો અવલોકન રૂપ અભ્યાસ નથી, એટલે આપણને શું થાય છે એની પણ આપણને ખબર નથી. હવે આપણને આપણા ઘરની ખબર નથી અને દુનિયાભરની ચિંતા કરીએ છીએ. આપણા ઘરમાં શું થાય છે, પરિણામ ઘરમાં શું થાય છે એની પૂરી ખબર નથી, અને એ અવલોકન વગર ખબર નહીં પડે. એટલે પહેલે જે અવલોકનની વાત એટલા માટે લેવા માટે કે ભાઈ તને શું શું થાય છે એ તો તું જો, પછી સ્વભાવ તો ઊંડો વિષય છે ને એ પછી ગ્રહણ થશે. હજી તો આ સ્થૂળ બધી વાતો છે, જે પરિણામો થાય છે એ તો બધા સ્થૂળ છે, કારણ કે અશુદ્ધ છે. અશુદ્ધતામાં તો વધારે સ્થૂળતા છે. એ સ્થૂળ પરિણામોની પોતાને ખબર નથી તો પછી સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવાનું ક્યાંથી કેપેસિટી હોય, એની યોગ્યતા જ ક્યાંથી હોય? બાકી તો ઉપયોગની સાથે આચરણ પણ હોય છે, ઉપયોગની સાથે શ્રદ્ધા પણ હોય છે, ઉપયોગની સાથે સુખ દુઃખ હોય છે, બધું હોય છે. એટલે પરિણતિ ને પર્યાય એમ કહેવાય છે. એક પરિણતિ અને એક પર્યાય એમ એમ બે ભેદ એવી રીતે પાડવામાં આવ્યો. ઉપયોગ તો એટલા જ્ઞાન ગુણ લાગુ પડે, ઉપયોગ ને લગ બે શબ્દો, બીજા ગુણો ના પરિણામ ને એ શબ્દ નો પ્રયોગ નથી લાગુ પડતો.
ઉપયોગ ના દ્રષ્ટિકોણથી
એ વખતે પણ આનંદ દુઃખી છે. કસાય ની મંદતામાં છે ત્યારે પણ આનંદ દુઃખી છે, દ્રવ્યલિંગી પણ આનંદ દુઃખી છે, એટલો કસાય મંદ છે. કે જેના પુનબંધન માં એકત્ર સાગર ની સ્થિતિ એ નવમી ગ્રહ વગ જશે છે અનંત દુઃખી વર્તન. ફળની
વાત નથી હોતી, વર્તમાનમાં જે
અનુભવમાં પરિણતિમાં દુઃખ છે, એને દુઃખ નો અનુભવ થઈ રહ્યો છે એમ જ્ઞાની જોવે છે.
ભવિષ્યમાં ફળ મળશે
એ કઈ પ્રશ્ન, વર્તમાનમાં દુઃખ છે. એને એનું લોજિક છે કે એ 5 ફૂટના માણસને 1.5 ફૂટની પેટીમાં ફિટ કરી દેવામાં આવે, ચારે કોઈ દાબી દાબીને હાથ પગ વાળીને ઢાંકણું બંધ કરી દેવામાં આવે ને 1.5 કલાકમાં એની સ્થિતિ શું થાય? કઈ બીજું દુઃખ એને માર મારવાનો છે? એક તૃતીયાંશ ભાગ 1.5 તરી 4.5 ફૂટના માણસને 1.5 ફૂટની પેટીમાં પેક કરો છો, એક તૃતીયાંશ ભાગે પેક કરો ને તો 1.5 કલાકમાં ત્રાસી જાય પીડ્યો પીડ્યો. આ અનાદિ અનંત એવા ત્રિકાળી આત્માને એક સમયની પર્યાયમાં કેદ કરે છે મિથ્યાત્વ અવસ્થામાં. રેશિયો પ્રોપોર્શનલી ઓલો એક તૃતીયાંશ છે અને આનંદમાં ભાગે છે, એનું દુઃખ છે. એનું અનંત દુઃખ છે. અનંત દુઃખ કઈ ફેંકી નથી, કલ્પના કરીને વાત ફેંકી નથી, ન્યાયસર વાત છે. એક સમયની પર્યાયમાં પકડાણો છે, આટલો અનાદિ અનંત વિશાળ હોવા છતાં દુઃખી ન થાય તો શું થાય? અને અખંડ જ્ઞાન અને અખંડ આનંદ નું સ્વરૂપ છે એ ઇન્દ્રિય દ્વારા ખંડ ખંડ થાય છે. તો જેમ પિંજારો ઋણે પિંજે એમ એની પરિણતિમાં પિંજાય છે, તાતને તાતનો જેમ જુદો પાડે એવી રીતે પિંજાઈ રહ્યો છે અવસ્થામાં. પણ એને ખબર નથી ને ટેવાઈ ગયો છે. શક્તિ સહન કરવાની પણ બહુ મોટી છે, કેમ કે શાશ્વત સ્વરૂપ છે ને, એટલે બીજું તો કઈ થાય એવું નથી એમાંથી. એ તો સહન કરવાની શક્તિ પણ ઘણી છે,
દુઃખ સહન કરવાનો રેઝિસ્ટન્સ પાવર પણ
ઘણો છે. એ જેને એના સામર્થ્ય બતાવે છે ત્યાંથી એનું 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 સામર્થ્ય સ્વરૂપ સમજવું સમજી શકાય એવું છે. જો સમજવું હોય તો અખંડ જ્ઞાન અને અખંડ આનંદ સ્વરૂપ આત્મા છે. ઇન્દ્રિય દ્વારા જે પ્રવૃત્તિ થાય છે જ્ઞાન નહીં, ખંડ ખંડ જ્ઞાન છે. જેમ કોઈ રૂને પિંજી નાખે, તાર ઉપર ચડાવીને ઓલો ધોકો મારે છે ને તારને, તાતણે તાતણો જેમ જુદો પડે એમાં એ પીખી નાખે છે આત્માને પોતે, ખંડ ગટકા કરી નાખે. દુઃખ થાય કે ન થાય પણ
તપાસ્યા વગર ના પાડે છે, ભલે તમે એમ કહો બરોબર છે, પણ તપાસવું કેવી રીતે એ સમજણ માં નથી આવતું. કારણ કે એની એની વ્યાખ્યામાં એક બંધ થઈ ગયેલું છે કે ભાઈ અનુકૂળતાનો અનુભવી સુખ અને પ્રતિકૂળતાનો અનુભવી દુઃખ, એ એ વ્યાખ્યામાં એ પોતાની જાતને એને બાંધી રાખી.
એમાં એવું છે કે ગમે ત્યાં પૂર્વગ્રહ છે ને એ તો ભયંકર નુકસાનકારક છે. આ પૂર્વગ્રહ છે જીવમાં, તમે જે કીધું એ જીવનો સુખ દુઃખ વિષયનો પૂર્વગ્રહ છે અને પૂર્વથી ગ્રહિત છે. પૂર્વે પૂર્વગ્રહનો અર્થ કે પૂર્વથી જ ગ્રહિત છે, પછી તો ઘણી ભયંકર સ્થિતિ છે.
નહીં પણ એ તો એક સ્વીકારી લીધી કે આ પૂર્વગ્રહ છે. હવે પૂર્વગ્રહની સામે તમે સત્ય વસ્તુ રજૂ કરો છો કે ભાઈ આવી રીતે દુઃખ છે. હવે જેના જેને મધ્યસ્થ જેને મધ્યસ્થ થઈને જોવું છે એને કઈ 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 પદ્ધતિ અપનાવવી કે જેથી એ પોતે પોતાના પૂર્વગ્રહ માંથી પૂર્ણ રીતે મુક્ત થાય. એને ખ્યાલમાં આવ્યું છે કે ભાઈ આ મારો પૂર્વગ્રહ છે, એટલે આ મારો પૂર્વગ્રહ યોગ્ય નથી એમ પણ ખ્યાલમાં આવ્યું છે, અને અંદરમાં દુઃખ છે એમ કહેવા માંગે છે એમ પણ આને ખ્યાલમાં આવ્યું છે, અને એને વિશ્વાસ પણ આવે છે કે ભાઈ ના દુઃખ છે. હવે એને પોતાને જોવું છે તો એ પોતાએ એટલો મધ્યસ્થ તો થયો છે તો હવે એને જોવું હોય તો કેવી રીતે જોવું, અથવા એને
એને એ રીતમાં દાખલ કરતા પેલા એક પ્રશ્ન પૂછવાનો મન થાય છે.
હા, એમાં બરોબર છે. એમાં શું છે, કોઈ તમે પ્રશ્ન પૂછો, કોઈ યોગ્યતા માગી શકો છો, કોઈ આવી યોગ્યતા એ પણ માગી શકો છો, એમાં વાંધો નહીં.
પ્રશ્ન માં એ જ વાત છે કે ખરેખર છૂટવું છે આ દુઃખ છે અને આ પરિસ્થિતિ છે, ખરેખર છૂટવું છે.
ખરેખર છૂટવું છે ત્યારે તો એ એટલો મધ્યસ્થ થઈને માનવા માટે તો તૈયાર થયું છે કે ભાઈ આ છે એમ પણ અમે સ્વીકારીએ છીએ, પણ કેવી રીતે છે અમને નથી ખબર પડતી.
શું છે કે ઘણા છે ને મોઢે થી આ પડે છે, ખરે વખતે ફસકી જાય છે.
બની શકે, પણ હવે જે ફસકી જવું એને ભલે બાજુ પર રાખીએ આપણે, જેને આવું એમ વાત રાખીએ ને આપણે.
બાકી જેને ખરેખર છૂટવું છે એને તો જ્ઞાની હોય. જે અત્યારે જે વિષય સ્પષ્ટ થયો છે ને ભાઈ, મારે તો ગુરુદેવ સાથે સીધી વાત થઈ ગઈ કે વર્તમાન જૈન દર્શન નું ઉપલબ્ધ સાહિત્ય છે. વિચ્છેદ ગયું તો આપણને ખબર નથી કેવું વિચ્છેદ ગયું, કેટલું ગયું, પણ બારણમાં તો શું શું આવ્યું હોય સંતોની અંદર. પણ જે ઉપલબ્ધ સાહિત્ય છે એની તુલનામાં વિચારીએ તો વર્તમાન કાળના જ્ઞાનીઓ દ્વારા અભૂતપૂર્વ સ્પષ્ટતા આપી છે. પૂર્વની સ્પષ્ટતા નથી દેખાતી એટલી બધી અભૂતપૂર્વ સ્પષ્ટતા આપી છે. એમાં સૌથી વધારે સ્પષ્ટતા ગુરુદેવ દ્વારા છે, શ્રીમદજીએ કરી, ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી. કેમ કે ગુરુદેવને સમય પણ રહ્યો, ઉદય પણ સમષ્ટિગત ઉપદેશ આપવાનો રહ્યો. બે યોગ એવા રહ્યા, આયુષ્યનો યોગ અને સમષ્ટિગત સમાજ સામે ઉપદેશ આપવાનો. અને પોતાને પણ અંદરથી જ્ઞાન ખીલી ગયું, ભલે ભણ્યા તા હાથ ચોપડી ઉમરાલાલ નિહાળમાં, પણ અંદરથી જે જ્ઞાન ખીલી ગયું એટલે અભૂતપૂર્વ સ્પષ્ટતા આવી છે. મારે તો એક વાર ઉલ્લાસ થઈ જાય તો વાત કરી હતી, બોલવાની થોડી એકાદમાં બોલવાની છૂટું વિશેષ હતું. અભૂતપૂર્વ સ્પષ્ટતા દેખાય છે, એમને ઘણો પ્રમોટ થયો. વાત બરાબર છે. હવે આટલી બધી સ્પષ્ટતા તો કે બધાને મળતી નથી, તોય કેટલાક જ્ઞાનીઓ થઈ જાય છે. હવે આપને લેવું છે કે આવી સ્પષ્ટતા ન મળી હોય એવા જીવો પણ જ્ઞાની થઈ જાય છે. છોકરી જેને ક્યાં સ્પષ્ટતા મળી છે, ગુરુદેવને કેટલો વખત સાંભળ્યા પછી સમય દર્શન થયું, કેટલી બધી સ્પષ્ટતા પ્રાપ્ત થયા પછી સમય દર્શન થયું, એવું કઈ નથી. સ્પષ્ટતા પણ એક બાહ્ય સાધન છે, એક દ્રષ્ટિએ બાહ્ય સાધન. યોગ્યતા મુખ્ય વાત છે, અંતરંગ યોગ્યતા એ જ મુખ્ય વાત છે. એ યોગ્યતા લઈને આવ્યા હતા, યોગ્યતામાં બીજું કઈ નથી. યોગ્યતા પૂર્વ શરત વગર પ્રાપ્ત થાય છે અને તત્કાળ પ્રાપ્ત થાય છે, આ એક માર્ગની સુંદરતા છે, સુગમતા. બસ એક જ વાત હતી કે છૂટવું છે, ગમે એમ કરીને છૂટવું છે, કોઈ હિસાબે છૂટવું. અને એ છૂટવા માટે જે કઈ ભોગ આપવો પડે તે આપવો, એટલે એના માટે આમાં શું છે કે સામાન્ય રીતે મુમુક્ષુઓ ઘણા હોવા છતાં ઘણા નથી પામતા, એનું કારણ આ છે. તો બધાને શરતી કામ કરવું, અનંત સુખ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, પણ શરતી કામ કરવું. બસ પોતાની કલ્પના પ્રમાણે બધું હોય, પણ એ પ્રમાણે આગળ હાલવું છે, નહીં તો નથી આગળ હાલવું. ઓઠે નો ભરી જાય, જે મોઠે કડો ઓઠે નો ભરી જાય, જીવ ઓઠે રહી જાય છે. પોતાની કલ્પના કામ કરવું છે, નહીં તો નથી કરવું. શરતી કામ કરવું છે, ત્યારે શરતે તો કોઈ રાજા નથી આવતો, આ તો પરમાત્મા છે, ત્રણ લોકનો નાદ છે, ક્યાંથી વધારવાનો આવતો. એટલે એક વખત તો એના માટે માથું મૂકવાની તૈયારી હોવી જોઈએ. મરજીવો કે છે, આ દરિયામાં મોતી લેવા ઉતરે છે ને, એ મરજીવો થાય, મગર બગર હોય તો ખાઈ જશે બહુ બધો, તો મોતી લેવા જવું જ છે. પછી ન થાય તો કેવું.
તમે એમ કહો છો, પણ અમે એમ કહીએ છીએ કે એટલું દુઃખ દેખાય તો અમે માથું મૂકી દઈશું, અમને દેખાતા નથી આવડતું, દેખાય તો અમે માથું મૂકી દઈશું.
એટલું દુઃખ નથી દેખાતું, એનો અર્થ કે સુખે દેખાય છે.
ભલે દેખાય છે, બરોબર, દેખાય છે એ ખોટું છે એવો એક શંકાસ્પદ શંકાનો ભાવ પણ એમાં ઉભો થયો છે કે ભાઈ ભલે અમને સુખ લાગતું હોય પણ એમાં અમને હવે તમારા કહેવાથી અમને શંકા પડી છે કે ભાઈ એમાં સુખ નથી.
એટલા માટે ઓલી વાત કરી કે વર્તમાન જ્ઞાનીઓ દ્વારા બહુ સ્પષ્ટીકરણ આવ્યું છે, અને જો એ સ્પષ્ટીકરણ માન્ય હોય તો એ સ્પષ્ટીકરણની એક કલમ આ છે જે મુખ્ય શરત છે કે મરજી વાત આવું છે, ભલે તને દેખાતું હોય ન દેખાતું હોય. એક વાત બહુ સ્પષ્ટ છે કે મનુષ્ય પણ મિથ્યાત્વ અવસ્થામાં છું ત્યાં પછી પરિસ્થિતિ ભયંકર છે. જેમ કોઈ આપણે હિલ સ્ટેશન ઉપર એક છેલ્લો પોઈન્ટ હોય છે, પછી આગળ નથી જવાતું, એ પોઈન્ટ પછી ખાઈ હોય છે નીચે. આપણે માથેરાન ટોલ ઉપર જઈએ છીએ ને મહાબલેશ્વર, ને છેલ્લો પોઈન્ટ હોય છે, પછી શું હોય છે, ઊંડી ખાઈ હોય છે. એ ખાઈ બહુ નાની છે, છીછરી છે. આ મનુષ્ય ગતિ મિથ્યાત્વ અવસ્થામાં પૂરી થયા પછી એ ક્યાં ખાઈ એટલી બધી ઊંડી છે કે ક્યાંક ગયો એનો પત્તો જ નહીં લાગે. એવી જ એવી પરિસ્થિતિ જયારે છે, અને આટલી બધી વાત બધા પડખેથી બહાર આવી છે, અસ્તિથી નાસ્તિથી ચારે બાજુ છે, પછી જો આ દિનની તૈયારી મરજીઓ થવાની ન હોય.
મરજીઓ થવાની અમે તૈયારી છે, હા કહીએ તો તમે કહો ઉપર ઠીક છે.
આપણે કોઈનું સર્ટિફિકેટ તો લેવું નથી, કોઈનું સર્ટિફિકેટ કઈ આપણે લેવું. આપણે તો પોતે પોતાને મનોમન પોતાના આત્માની સાક્ષી જ પોતાની તૈયારી કરવાની છે કે ભાઈ તારે શું છે, પોતે પોતાને પૂછીને જવાબ માગી લે. લોકો ગમે તે માને નહીં, મારે શું છે, લોકોના માન્યતા સાથે મારે શું નહીં સંબંધ છે, કઈ સંબંધ શું છે, કઈ સંબંધ. પછી ગેરંટેડ વાત છે કે પ્રાપ્તિ છે જ માર્ગ ને, એક એવો કેસ નથી અનંત સીધા ને સિદ્ધ છે, એમાં એક અપવાદ ખાતર એવો એક કેસ નથી કે કોઈ નિષ્ફળ ગયો હોય આ તબક્કે આવ્યા પછી. વાંધો જે છે ને એ ખરી મુમુક્ષુતા આવી નથી એનો જ છે, બાકી ક્યાંય વાંધો નથી. આ તો શ્રીમદજીએ ખુલ્લું કીધું છે એક પત્રમાં કે આ જીવને એક વાર પણ ખરી મુમુક્ષુતા નથી આવી, અને જેટલી વિટમણા છે ને એ મુમુક્ષુતાની ભૂમિકામાં છે. પછી તો આખી લાઈન ક્લિયર છે, સર્વો પડી ગયો પછી આખી લાઈન ક્લિયર. હા, જો પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરે તો આખી લાઈન ક્લિયર છે, ભલે સમય દર્શન પછી થશે, નિર્ણય ને લક્ષ્ય પછી થશે. એટલો મોટો તો ચમત્કાર એક પદમાં છે. પણ હેતુ છે એની અંદર કે જેને મોક્ષ નો ધ્યેય, પરિપૂર્ણ શુદ્ધતા નો ધ્યેય પૂર્વક શરૂઆત કરી છે એને અમે અહીંયા વેદજ્ઞાન કરાવીએ છીએ. કે અનેક પ્રકારના અનુભવમાં આવતા જે ચિત્ર વિચિત્ર ભાવો તેમાં ભેદ જ્ઞાન ની પ્રવીણતા છે, જે જ્ઞાન ને રાગ ને જુદા પાડે છે. મોક્ષાર્થી માટે વાત કીધી છે, ભેદ જ્ઞાન નો પ્રયોગ સીધો નથી કરાયો, મોક્ષાર્થી ભેદ જ્ઞાન નો પ્રયોગ કરે, મોક્ષાર્થી થઈને ભેદ જ્ઞાન નો પ્રયોગ કરે એમ કહેવાનો ચોખ્ખો અભિપ્રાય છે. ચિત્રી વાત વચ્ચે લેવાની જરૂર શું હતી, ભેદ જ્ઞાન કરે
આત્માથી નહીં કહેવાનું કારણ
પૂર્ણ શુદ્ધતા નું જે બાજુ છે એમ કેવું છે. ત્યાં આત્માર્થી માં તો શું છે કે માણસ ને અત્યારે આત્મહિત નું પ્રયોજન છે એમ કોઈ પણ માણસ દાવો કરે કે હું મારું ઘર છોડીને અત્યારે સોનગઢ એટલા માટે આવ્યો છું કે મારે મારું આત્મહિત કરવું છે, માટે હું આત્માર્થી છું, આત્મહિત નો અર્થી છું. તો કે મોક્ષાર્થી થઈને આવ્યો છો, શરૂઆત અહીંથી થશે.
સુભ સ્વભાવમાં દુઃખ છે એટલો જ ખ્યાલમાં લીધો છે, એટલો જ ખ્યાલમાં આવે છે. તીવ્ર સુભમાં દુઃખ લાગે, કોઈ વખતે સુભમાં પણ કોઈ દુઃખ લાગે,
લેકિન આ વાત તો કે જ્ઞાન નો જે ઉપયોગ ભાવ જાય ઇન્દ્રિયો મારફત કરી નાખે છે, તો દુઃખ તો ક્યારે છાતમાં નથી આવતો.
એટલે શું છે કે અત્યારે જ્ઞાનીઓ એ સ્પષ્ટતા સત્પુરુષો એ જે કરી છે એ અભૂતપૂર્વ કરી છે. સમજવા માટે સમજદાર માટે તો અસાધારણ સ્પષ્ટતા આવી છે. જીવ કેટલો એનો લાભ લે તો પોતાની યોગ્યતા ઉપર જ છે. કોઈ પણ જીવ કેટલો એનો લાભ લે અને પોતાનું હિત સાધે એ તો એની પોતાની યોગ્યતા આવી છે. કોઈ પણ ભોગે મારે આ લીધે છૂટકો છે. કોઈ પણ ભોગે કોઈ પૂર્વ શરત નહીં જોઈએ. મરણીઓ થઈને લેવા માંગે છે સીધી વાત લ્યો. કથમપી મૃત્વા કૌતુહલી સા 23મો કળશ છે. સમય છે 23મો શ્લોક છે ટીકામાં કે મરીને પણ તું લેવા માંગે છો એટલે મરણ પર્યંત ની પ્રતિકૂળતા આવે તો પણ એના માટે તું તૈયાર છો. આત્માને પૂછી લે, કોઈને દેખાડવાની જરૂર નથી, પોતાના આત્માને પૂછી લે કે ગમે તે ભોગે હવે લીધે છો. આ મનુષ્ય બહુ મિથ્યાત્વમાં પૂરો નથી કરવો, ગાંઠ મારવી જોઈએ. પછી કોઈ નિષ્ફળ જાતો નથી. આ અનંત જ્ઞાનીઓની સાક્ષી છે. પછી તો એની જાગૃતિ આવી જ જવાની છે. આટલી તૈયારી વાળાને એ જાગૃતિ આવ્યા વગર રહેવાની જ નથી. તો એને બરાબર શરૂઆત કરીશ. બીજું શું છે કે અહીંયા લક્ષ્ય શબ્દ ગુરુદેવ આપ્યો છે, પૂર્ણતાના લક્ષ્ય. આપણે ધ્યેય શબ્દ તો સમજાવવા માટે લઈએ છીએ. લક્ષ્યનો અર્થ માર્મિક એવો છે કે જે ન ચૂકાય એને લક્ષ્ય કહેવાય, ચૂકાય એને લક્ષ્ય ન કહેવાય. તો એને લક્ષ્ય બાંધ્યું જ નથી, ધ્યેય બાંધ્યું જ નથી. ન ચૂકાય એનું નામ લક્ષ્ય કહેવાય. આ દેહાધ્યાસ છે તો દેહ નું લક્ષ્ય છે એમ કહેવાય. શું એક મોટો અવાજ થાય ને ત્યાં આંખ પેલા વિચાઈ જશે, વિકલ્પ કરીને વિચારશે, વિકલ્પ કર્યા વગર ને. કેમ કે પેલા વગર વિચારે એ નક્કી છે કે સૌથી પેલા આંખ ને જાળવવી જોઈએ. સૌથી નાજુક અંગ એ છે અને આંખ જાય તો મોટી વધારે વધારે તકલીફ પડે જીવન જીવવામાં. આટલું ન વિચાર્યું હોય એ આંખ વીચી જાય છે. આટલું વિચાર્યું હોય આંખ નથી મીચતો. આટલું ન વિચાર્યું હોય દેહાધ્યાસ ને લઈને આંખ વીચી જાય છે. એનું શું સારું કારણ કે લક્ષ્ય છે એનું. લક્ષ્ય સ્મરણ ના કરવું પડે. પૈસાના નફા નુકસાન ને વિચારવું પડે છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન વખતે. લક્ષ્ય છે પેલું ધ્યાન ત્યાં જવાનું કે આપણને ક્યાંય નુકસાન નથી જતું, નફો થાય કે ન થાય એક બાજુ લો ક્યાંથી એમ લક્ષ્ય છે એનું. જો જીવ મોક્ષાર્થી નથી તો અવશ્ય એ ધનાર્થી જ છે. ત્રીજો કોઈ એમાં ક્લાસ જ નથી, બેડ ક્લાસ છે. જ્ઞાની ની નજર જ્ઞાની ની નજર માં બે જ ક્લાસ છે, કા જીવ મોક્ષાર્થી છે ને કા જીવ ધનાર્થી. મોક્ષાર્થી નો થયો તો સમજી લેવું કે ધનાર્થી છે, જનાદી નો એમ જ છે. એક જ ક્લાસ માં ત્રીજી ક્લાસ ચાલી જાય, ચલાવવું ન પડે, ચાલી જ જાય.
લક્ષ્ય ક્યારે બંધાય? ત્યાં સુખ દેખાય તો બંધાય લક્ષ્ય. લક્ષ્ય બંધાય ક્યારે? જે દેખાય આનંદ સુખ છે તો લક્ષ્ય બંધાય ને. પૈસા કમાવામાં આનંદ છે તો લક્ષ્ય બંધાય જાય. ત્યાં આ તો આનંદ દેખાતો નથી, પાછો તો લક્ષ્ય કેવી બાંધવું?
આનંદ નથી દેખાતો પણ હવે દુઃખ તો દેખાય છે કે નથી દેખાતો? પણ અમસ્તુ આપણે સીધો સાદો પ્રશ્ન લઈએ, એવું અનંત દુઃખ ભલે ન દેખાતું હોય એ તો કબૂલ છે કે નહીં દેખાતું હોય? કેમ કે એ આ બધી હજી કઈ ઉપયોગી નથી. પણ વર્તમાન અવસ્થામાં દુઃખ દેખાય છે કે નહીં?
તકલીફ આ છે કે ખરેખર નથી દેખાતું, ખરેખર નથી દેખાતું, એ દુઃખ ની કલ્પના છે અને બાકી સુખ ની કલ્પના છે, ખરેખર એને દુઃખ જે છે એ દુઃખ નથી દેખાતું. અહીંયા એ પરી મુખ્ય વાત આ છે કે જો જીવને વર્તમાન અવસ્થામાં આકુલતા જે પરિણામ પરિણમન ચાલી રહ્યું છે એમાં આકુલતા નામ આકુલતા લક્ષણ દુઃખ છે, અગવડતા સગવડતા નો દુઃખ સુખ નો પ્રશ્ન અહીંયા નથી. કોઈ જે પરિણામો વર્તી રહ્યા છે એ પરિણામોમાં આકુલતા જે વર્તી રહી છે એ આકુલતા સ્વરૂપ દુઃખ છે, આકુલતા લક્ષણ દુઃખ છે. એ જો દુઃખ જ્યાં સુધી નહીં ભાસે ત્યાં સુધી સુખ નો પ્રયત્ન નહીં થાય.
સોનું ઘસ્યું પરખ આવી એટલે સોના ની ખાણ હાથમાં આવી એમ સ્વરૂપ નિર્ણય જ્ઞાન લક્ષણ થયો એટલે અનંત સુખ ની ખાણ હાથમાં આવી એ નિર્ણય ના કાળમાં દેખાય છે. પણ શરૂઆત ત્યાંથી નથી થતી, શરૂઆત અહીંથી થાય છે કે વર્તમાન અવસ્થામાં દોષ છે અને દોષની સાથે અવિનાભાવી દોષના કારણે દુઃખ છે. જરાય દુઃખ જોતું નથી અને જરાય દોષ પણ જોતો નથી એવી તૈયારી છે કે થોડું દુઃખ ને થોડો દોષ રહીએ તો વાંધો નહીં એવી તૈયારી છે. બસ આ વિકલ્પ છે પ્રશ્નની અંદર, કયો વિકલ્પ આ જીવે પસંદ કર્યો છે એટલો પોતે પોતાને પૂછીને નક્કી કરી લે. હા એમ છે, શ્રદ્ધા તો નથી પણ ભગવાનની વાણી ઉપર પગ દઈને ચાલવું છે આટલો અપરાધ છે. ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું.
આમાં નક્કી એમ થયું કે આકુલતા લક્ષણ થી જો દુઃખ ને ઓળખવાનો પ્રયત્ન કરે તો એને આકુલતા સમજી શકાય એવી છે. વર્તમાન આકુલતા, વર્તમાન દશામાં આકુલતા સમજી શકાય એવી છે અને એ આકુલતા સમજતા એ દોષનું ફળ છે એમ પણ એના અનુસંધાનમાં એને જે જ્ઞાનીઓ બતાવે છે કે આ પરલક્ષ થઈ ગયું છે કે એકત્વ થઈ ગયું છે એ પણ એના લક્ષમાં આવી શકે છે. તો એના ઉપરથી પછી એ દુઃખનો અંદાજ આગળ વિસ્તારમાં પહોંચવું હોય તો એને એને એક જગ્યા ઉભી થઈ જાય છે, અવકાશ ઉભો થઈ જાય.
એ સિવાય તે જગતના